પાવન એટલે ભક્તના હિતનું ચિંતન કરનાર પરમાત્મા, એ નારાયણ, એ જ વિષ્ણુ. મહાભારતની અંદર આદિ પર્વમાં એક વાત કહી છે કે ભગવાન શંકરને પણ લોકભાવન કયા છે, લોકોનું હિત કરનાર. જેમ આપણે આગળ જોયું ને, શિવ ભાવન પરમ કલ્યાણ કરવા વાળા, પરમ હિત ચિંતક છે ભગવાન જીવ માત્રના. જેવી ભાવના આપણે કરીશું એવી સફળતા આપણને મળશે. યાદ્રશી ભાવના સિદ્ધિર ભવતી તાદ્રશી. આપણે મનની અંદર જે કઈ વિચારો ઉઠે છે અને એ પ્રમાણેનો આપણો વ્યવહાર અને આપણી ક્રિયા થઈ જતી. જો સારા વિચાર નથી ઉઠશે તો આપણી ક્રિયા અને આપણો વ્યવહાર સારો હશે, પણ જો ખોટી અંદરથી વિચારોની શૃંખલા જ ખોટી હશે તો વ્યવહાર અને મન આખું ખોટા રસ્તે, કે ક્રોધ આવેશ વિકૃતિઓના માર્ગે, વ્યસનના માર્ગે એ આપોઆપ દોડી જશે. એટલે આપણા અંતઃકરણમાં જેવી ભાવના ઉઠશે એવી જ સફળતા આપણને મળે છે. ભગવાનમાં જે ભાવ રાખે છે એ ભાવ ભગવાન એનામાં પોષણ કરતા હોય છે, એ ભાવનો પોષણ બધા સારું છે. સદભાવની અંદર ભગવાન સાથ આપે છે અને એને સુખ ને શાંતિ આપે છે. જ્યારે માણસ પોતે દુરાચાર તરફ જાય અને કુભાવ ઉત્પન્ન થાય એનામાં, ત્યારે માણસ દુખી થતો, અશાંત થતો, તો તે વખતે તો એ માણસ પોતાની રીતે વિકૃત ભાવો પોતાના મનમાં ઉત્પન્ન કર્યા અને વધવાના જ છે, અને એ સંવર્ધન થાય એની અંદર એ ભોગોમાં અને દુઃખમાં વ્યાકુળતાની અંદર ફસાય છે અને એ એનું પોષણ થાય છે. ચોરને ચોરીનું પોષણ થાય. તો આમ જે જેવો ભાવ રાખે છે ભગવાન એવી રીતે એને પોષે છે. જેવો જેનો ભાવ છે તેવી ભક્તિ આપે છે. ભાવ ભૂખ્યા ભક્તોને વાલો હૈયા સાથે ચાંપે. કેટલી સરસ વાત કહી. જે ભાવનો ભૂખ્યો છે, ભાવના ભગવાન એવું એનું એનું ભલું કરતો હોય છે. તો આમ ભગવાન સત્કર્મને પોષે છે, સંસ્કારને પોષે છે, સંવર્ધન કરે છે અને એ રીતે એ સફળ થાય. જેમ મહાભારતમાં કહ્યું એમ વિષ્ણુ પુરાણની અંદર પણ સંભવો ભાવનો ભરતા આ ત્રણ પ્રકારની ભાવના ગણવામાં આવી છે. એક બ્રહ્મ ભાવના છે એટલે બસ આત્મચિંતન, બીજી કર્મ ભાવના છે એટલે ઉપાસના ઇત્યાદિ, અને ત્રીજી ભાવના છે ઉભયાત્મિકા એટલે જેમાં બંનેના અંશ રહેલા છે એનામાં બ્રહ્મ ભાવ છે અને કર્મ ભાવ પણ છે, બંને સાથે છે. જે આપણા સનકાદિક ઋષિઓ છે એ સનકાદ ઋષિઓ બ્રહ્મભાવથી યુક્ત છે, એનામાં સતત બ્રાહ્મી ભાવ એટલે શરીર ભાવ નહીં આત્મભાવ. બ્રહ્મ પરમાત્મા સર્વત્ર છે, બ્રહ્મ પરમાત્મા સર્વને માટે છે, સર્વનો છે, સર્વત્ર છે, સર્વમાં છે. એ સનકાદિક ઋષિઓએ એમણે પોતે એનો આત્મસાત કર્યો, એનો એને પ્રાપ્ત કરી છે સ્થિતિને, ક્યાંય એને જુદું ન દેખાય, બધે જ ભગવાનના દર્શન થયા કરતા. અને એટલા માટે એ બ્રહ્મભાવથી યુક્ત છે એ ઋષિઓ સનક સનકાદિક, અને એની સાથે દેવો, એ ઉપરાંત જે જળચેતન આ જીવસૃષ્ટિ છે એ બધી જ જળ પથ્થર છે, ચેતન છે. ચેતનમાં માણસથી માંડીને ઘાસ ને બધું જ આવી ગયું. તો એ જીવસૃષ્ટિનું કર્મભાવથી એની સાથે સંબંધ છે, ભાવન સાથે. અને એ જ ભાવન જગત સૃષ્ટિના કારણ બની અને આપણે એ પરમાત્માને એ નામથી ઓળખીએ છીએ. ભાવના આપણને ભાવતું ભોજન હોય, આપણું પોષણ કરવાનું જ છે, એટલે આપણે કહીએ મને ભાવે છે, અને ભાવ આવ્યો એટલે ભગવાન આવી જ ગયા એની અંદર. હિરણ્યગર્ભ એટલે જેનું કેન્દ્ર સુવર્ણમય છે, એ હિરણ્યગર્ભ વગેરે તેમજ બ્રહ્મા, બ્રહ્મ અને કર્મ, પરમાત્મા, આત્મતત્વ અને જીવભાવથી થતું કર્મ, એ કર્મભાવથી યુક્ત છે હિરણ્યગર્ભ વગેરે બધા જ. તો ભગવદ્ ભાવને પામવા માટે હું કંઈ કરી શકું? શું કરી શકું? મારે શું કરવું જોઈએ? નવરાત્રિના દિવસો છે, ભગવદ્ ભાવ પામવાને માટે ઉપાસના કરતા આવીશું, વ્રત કરતા આવીશું, જપ કરતા આવીશું, નિત્ય નિયમ પાઠ કરતા આવીશું. તો એ આખો ભાવ એની અંદર ભક્તિભાવ છે. એ સ્થિતિની પ્રાપ્તિ માટે હું શું કરી શકું, મારે શું કરવું જોઈએ? તો એ જે વિચાર ઉઠ્યો, એ સંકલ્પ થયો, એ કર્મભાવનો, એ કર્મભાવ કહેવામાં આવે છે. પણ ત્યાં અગાડી કર્મભાવ ની સાથે સાથે આત્મસાત કરવાનો છે. માત્ર કર્મભાવ એટલે ઔપચારિકતા નહીં. જો કર્મભાવ માત્ર ઔપચારિકતા કરવા ખાતર કરીશું તો એની અંદરથી કઈ પણ પરિણામ આપણે પ્રાપ્ત નહીં કરીશું. એટલે એ કર્મ કરવાના ભાવનો પણ ત્યાગ કરવાનો છે, કર્તાપણાનો ત્યાગ કરવાનો છે. ત્યાં અગાડી બ્રહ્મભાવ આવે. કર્મ કરીએ ખરા, ભાવથી કર્મ કરીએ, પણ એ કર્મની અંદર આપણો કોઈ પણ સ્વાર્થ નહીં. અને એ રીતે કંઈક કરું છું એ કરતા કરતાપણાનો ભાવ ત્યાગવો પડે. આ ત્યાગ જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે જ એકમાત્ર ભગવાન જ કરતા હરતા ભરતા બાકી રહેતા હોય છે. કારણ કે માણસને અહંકાર હોય છે, કામ બે કર્યું, હું કરું છું, મારા વગર થઈ જ ના શકે. એ જે અહંકાર છે એ પ્રભુ સુધી પહોંચવા દેતો. અને એટલા માટે તો અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, જે આત્માથી અલગ છે અહંકાર, એને તો ત્યાગ, ત્યક્ત નિજાભિમાન. અને એ રીતે કરીશ તો જ આત્માઓ ભાસે, તો જ આત્મદર્શન થશે. એ જ વાતને અહીંયા અગાડી કહેવામાં આવી છે. ભાવન શબ્દ, ભાવન નામનો અર્થ સમજાવતા ભગવદ્ ભાવને પ્રાપ્ત કરવા માટે હું કઈ કરું છું, એ પણ કરતાપણાનો ભાવ ત્યાગ કરવાનો છે. અને ત્યાગ ક્યારે સંપૂર્ણ બને? કે જ્યારે આ બધાનો કરતા હરતા ભગવાન છે, હું તો નિમિત્ત, જે કંઈ કરે છે તે ભગવાન કરે છે, હું નથી કરતો. બસ આટલો ભાવ આવે ને, એ ભગવાન ભક્ત ભાવન છે, ભક્તના હિતનું ચિંતન કરનાર છે. પણ જો ભગવાન કરતા હરતા છે એમ કરીને આપણે એની ઉપર જ બધી આપણી બધી જ ચિંતા એની પર મૂકી દઈએ તો જ એનું સાચું પરિણામ ફળ પ્રાપ્ત. આગળ ભરતા, ભરણ પોષણ કરનાર. આ જગતમાં કોણ ભરણ પોષણ કરનાર? કોઈ કહે કે હું કમાવું છું તમને બધા, માત્ર અહમ. તમે પૈસા કમાવો છો પણ અનાજ, ફળ, ફૂલ, આહાર કોણ ઉત્પન્ન કરી આવે છે? તમારા પૈસા રોપો જોઈએ, ભેજવો જોઈએ, એમાંથી કશું આહાર મળવાનું. પણ એ ભલે તમે ભરણ પોષણ કરવાની પાછળનું કમાવો છો એ જુદી વસ્તુ, પણ જે કંઈ આહારયુક્ત અન્ન છે એ અન્ન તો ભગવાન બનાવે છે, એની કૃપાથી મળે છે. ત્યારે આપણે પ્રભુ ભાગી તો જગતનો ભરતા, ભરતા એટલે ભરણ પોષણ કરનારો, આપણા સર્વનું ભરણ પોષણ ભગવાન કરે છે, ભલે આપણે નથી જોતા, પ્રત્યક્ષ કે પરોક્ષ જોઈએ છે. પાણી, હવા, અન્ન જે કઈ આપે છે, કોના તરફ પ્રકાશ, વરસાદ, જીવન જરૂરિયાતની વસ્તુ છે, ક્યાંથી આવે છે, કોણ આપે છે, ભલે પૈસા ખર્ચો છો પણ એ વસ્તુ હોય તો પૈસા ખર્ચવાથી તમને ના મળે છે, પણ છે અને પૈસાથી ખર્ચો છો માટે મળે. જો વસ્તુ જ ના હોય તો એકલા પૈસાથી તમે શું કરવાના. એટલે પરમાત્મા જ આ સર્વ જગતના સૃષ્ટિના સર્જક છે, એ જ સર્વના પોષક છે અને સર્વના ભરતા ભરણ પોષણ કરવાના છે. તો આ ભરતા નામ એ પણ ભગવાન સૌનું પોષણ કરે છે, એટલા માટે એને કહ્યું. પ્રકૃતિમાં જોઈએ, ફળ, ફૂલ, અનાજ, હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધું મળે છે કે નહીં, એ કોણ આલે છે, ભગવાન આપી ગયું, અને એટલા માટે ભગવાનને ભરણ પોષણ કરનારો ભરતા કરે. આમ પતિ પત્નીના સંબંધની અંદર પણ પતિને ભરતા કહેવામાં આવે છે, કારણ કે પત્નીનું ભરણ પોષણ. આ તો ભગવાન સમસ્ત સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે, કોઈ એક વ્યક્તિનું નહીં, અને એટલા માટે ભગવાનને ભરણ પોષણ કરનારો ભરતા કહેવાય. તો આ ભગવાનનું રક્ષકપણું અને પોષકપણું, એટલે ભગવાનનું રક્ષક સ્વરૂપ, ભગવાન આપણો ચોકીદાર પણ થયો, ભગવાન આપણો ભરતા એટલે આપણો સ્વામી, આપણો ધણી થયો, પોષક થયો. આ નામની અંદર દર્શાવવામાં આવ્યું છે ભગવાન જ આ સમગ્ર સૃષ્ટિનો કરતા હર્તા ભરતા છે. આ જગતમાં જે બે શક્તિઓ કાર્ય કરતી દેખાય છે, એક છે પોષક અને બીજી છે શોષક. શોષક અને પોષક એટલે જીવાડનાર અને મારનાર. દવાઓ છે, કેટલીક દવાઓ મેડિસિન મારી નાખે માણસને, અને કેટલીક દવાઓ છે માણસને જીવન આયુષ્ય આપે. તો એ એક જ છે શોષક અને પોષક. આ બે જે કઈ કાર્યશક્તિ દેખાય છે, કાર્યશક્તિનો ખૂબ સરસ રીતે વિચાર કરીએ, એક હથિયાર, એક ચપ્પુ છે, અને એ ચપ્પુ એક ડાકુ, ગુંડા, ખૂનીના હાથમાં છે, આવે છે તો એ ચપ્પુ વડે એને મારી નાખે છે, એની જિંદગી લઈ લે. પણ એ જ ચપ્પુ એ જ દુકાનમાંથી એના જેવું બીજું ચપ્પુ ડોક્ટર લઈ ગયો, ડોક્ટર એને ઓપરેશનમાં મળ્યો, એવું ખરું. વસ્તુ એકની એક છે પણ કાર્યશક્તિ બદલાય છે. એટલે શોષક અને પોષક જીવનની અંદર બંને પાસા છે. જેમ શક્તિ ચપ્પુમાં એક જ છે પણ એનો ઉપયોગ જુદો જુદો, એમ પરમાત્માની શક્તિની અંદર પણ પોષક અને શોષક બે શક્તિ કામ કરી રહી છે. અને શક્તિ જ્યારે આત્માથી શિવ કલ્યાણરૂપ પરમથી વિમુખ થાય છે, ત્યારે એ શક્તિ રાક્ષસી બની જાય છે, આસુરી સ્વરૂપ ધારણ કરે છે. અને પોષણ કરવાને બદલે હત્યા કરનાર, મારનાર, એનું જીવન છીનવી લેનાર. ક્યારે? કે જ્યારે પરમાત્માથી વિમુખ થાય આપણી પોતાની શક્તિ. પણ જ્યારે એ જ શક્તિ શિવ એટલે કલ્યાણ પ્રત્યે પ્રયાણ કરે, એ બાજુ ગતિ કરે, ત્યારે અભિમુખ થાય, ત્યારે એની એ જ શક્તિની અંદર એનામાં દેવત્વ પ્રગટ છે, સાત્વિકતા આવે છે. અને એ સાત્વિકતા વડે જ એ ભાવન તરીકે પોતાના જીવનને ઓળખી શકે, અને એટલા માટે એ પોષક બને છે ત્યાં આગળ. તો શોષક અને પોષક ભગવાનની શક્તિ છે, આ ભાવન નામથી ઓળખાય છે, એટલા માટે ભગવાનને ભરતા કહેવામાં આવે છે. સંદરા મહારાજ, જય જય મહારાજ.